कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम् समर्थ श्रीमद् राजचंद्र हूँ श्रद्धाळु बार अचूक आश्रय आपिने पढ़ पढ़ लियो संभार। दीन दयाल तू दयानिधि हूँ अज्ञानी बार अबुध अधम आरंकनी पढ़ पढ़ लियो संभार। अनंत सुख समाधिना स्वामी श्री गुरुराज प्रणमो तुज पद प्रेम थे वंदन वारंवार। गरिमा गुरु तत्वरे गुरु पूर्णिमा निमित्तेना विशेष स्वाध्याय में परम कृपाणु देवना वचनामृत आधारित अपने गुरु तत्वनी गरिमा विषय विचारणा करीए छे। आजना दिवसना स्वाध्याय नु सूत्र छे ओळख, गुरु तत्वनी ओळख। जीवने ज्यां सुधी गुरु तत्वनी ओळख न थाय त्यां सुधी परमार्थ मार्ग प्राप्त थतो नथी। योग थाय छे ओळख नथी थती। पूर्वे अनंतवार योग थयो छे ओळखाण थयो नथी। ओळखाण गुरुनी योग्यताए न थाय ओळखनारनी योग्यता। आ लक्ष्यमां जीवने आवतुं नथी के मुमुक्षुना नेत्रो महात्माने ओळखे। महात्मा तो महात्मा छे ज, महावीर तो महावीर छे ज, श्रीमद् राजचंद्र श्रीमद् राजचंद्र छे ज, पण एमने ए दशानी अंदर ना ओळखवा, ए परमात्मा स्वरूप पुरुषने ओळखवो आपणी योग्यता जोईए, आपणी पात्रता जोईए। ओळखनारनी पात्रता न होय तो गम्मे त्यां जीव छतराई जाय। बजारमां माल लेवा निकळ्या होय, खरीदी करवी होय अने वस्तुनी ओळख न होय तो शुं थाय? आपणे ओळखाण विना हीरा लई शकीए? कोईने ओळखाणवाळाने साथे राखवो पड़े का कोईनो भरोसो करवो पड़े। પણ પરમાર્થ માર્ગમાં પારકે ભરોસે નો હાલ, આ જાય છે ને તે જાય છે ને આલો જાય છે ને માલો જાય છે, હું રહી ગયો તો તું રહી જ જવા, પોતાને ઓળખાણ થવી જોઈએ। ગુરુ તત્વની પ્રતીતિ પોતાને થવી જોઈએ, જેના સાનિધ્ય જીવને અસ્તિત્વનો બોધ થાય એ ગુરુ છે। જેનાથી સંકલ્પ વિકલ્પ તૂટે છે, એની શૃંખલાઓ તૂટે છે, એ ગુરુ છે. જેનાથી જીવને પરમ તત્વની અનુભૂતિ થાય છે એ ગુરુ છે. આવા સદગુરુનો આશ્રય, આવા સદગુરુનું ઓળખાણ પરમ કૃપાળુ દેવે કરવા માટે માત્ર સદગુરુ શબ્દ નથી મૂક્યો, એની ઓળખાણમાં શિક્ષા પાઠમાં એક પાઠ આપ્યો છે કે જો બાળ બુદ્ધિ હોય તો પણ તને સમજવાનું, અને હવે જો પોતામાં મોટી બુદ્ધિ હોય, પ્રૌઢ બુદ્ધિ હોય, તોય ગુરુને ઓળખવાના લક્ષણ આપ્યા. મોક્ષમાળાના શિક્ષા પાઠ 11માં સવારે જે આપણે વાત કરી, એ બાળ બુદ્ધિના જીવો અને બાળાવબોધને પણ સાચા ગુરુની પકડ કેમ થાય, સાચા ગુરુનું ઓળખાણ કેમ થાય, કયા લક્ષણોથી લક્ષિત એ ગુરુ છે, ક્યાંય ભૂલથાપ ન ખવાય, કાષ્ટ ગુરુ, પથ્થર ગુરુ અને કાગળ ગુરુ, આ ત્રણેયનો ભેદ એક બાળક પણ કરી શકે. અને પરમ કૃપાળુ દેવે એ માટે મોક્ષમાળાની રચના કરીને એક પાઠ આપણને આપ્યો, સદગુરુની ઓળખાણ. હવે આપણી પ્રૌઢ બુદ્ધિ છે, આપણે સમજીએ કે તો મોક્ષમાળા આપણા માટે નથી, આવા ઘણાય છે નમૂના બધા, એ સમજે છે કે મોક્ષમાળા આપણા માટે નથી, કંઈક બીજું કરો ને, કંઈક ઊંચું લ્યો ને, પેલા મોક્ષમાળા સમજે તું, ઊંચું પછી વાત આવે, કઈ નથી. જીવ કેટલો બધો ભ્રમિત છે, કેટલો અહંકારમાં છે, એને પોતાના બોધબળનું ભાન નથી કે મારું બોધબળ કેટલું છે, એને પોતાના વિવેક પ્રત્યેની જાગૃતિ નથી કે હું સાચા ખોટાનો ભેદ કરી શકું છું, સત અસતનો નિર્ણય મને થાય છે, જડ ચેતનનો વિવેક મારામાં છે, નિત્ય અનિત્ય, હિત અહિત, શ્રેય પ્રેય, શાશ્વત ક્ષણભંગુર, આ કોઈ રીતે તત્વનું ઓળખાણ છે આ જગતની અંદર જુદી જુદી આ જે કઈ સ્થિતિ છે એનું, દેહ અને આત્મા એ ભિન્ન છે, એ ઓળખાણ તો બહુ દૂર થઈ ગઈ. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર આ પ્રૌઢ બુદ્ધિવાળાને ઓળખાણ આપે. પ્રૌઢ બુદ્ધિ એટલા માટે કહું છું કે આત્મસિદ્ધિ એવા જીવો માટે લખેલી છે કે જે જીવો મોક્ષ માર્ગમાં છે, પુરુષાર્થ કરે છે, પ્રવર્તન કરે છે, સાધના કરે છે, આરાધના કરે છે, પણ માર્ગને સમજ્યા વિના. એટલે લખ્યું વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર. કોના માટે આપ્યું? સંસારી જીવો માટે, જેને ભટકવું છે, ભવાભિનંદી જીવો, એના માટે મોક્ષમાળા નથી. મોક્ષમાળાનો અભિધેય, એનો શિષ્ય કોણ? તો કે આત્માર્થી. એ કા ક્રિયાજળ છે અને કા શુષ્ક જ્ઞાની છે, માને માર્ગ મોક્ષનો, પણ મોક્ષનો માર્ગ માનીને એમાં પ્રવર્તન કરે છે. મોક્ષમાળા તો પરમાર્થ માર્ગની અંદર જે સાધના કરનાર જીવો છે એને અનુલક્ષીને લખાણી છે, કે જેને દ્રષ્ટિ નથી અને આરાધના કરે છે એને કહ્યું કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામી તે પરમાર્થનો નિજ પદનો લક્ષ. આ કેમ ક્રિયાજળ થયો, આ કેમ શુષ્ક જ્ઞાની થયો ધર્મના માર્ગમાં? એને સદગુરુના ચરણનું સેવન કર્યું નથી અને પોતાના મતનો ત્યાગ કર્યો નથી, એટલે એને નિજપદનો લક્ષ, પરમાર્થનો લક્ષ પ્રાપ્ત થયો નથી. અને લક્ષ વિના ગમે તેટલા પુરુષાર્થ કરવામાં આવે તો એક ફળની પ્રાપ્તિ ન થાય, અનેક ફળની પ્રાપ્તિ થાય. જેમ છોકરો ગમે તે પ્રકારના તીર મારતો હોય તો કઈ કોકવાર કોકને વાગે, કોકવાર ઝાડ ઉપરથી બોરું પડી જાય, કોકવાર કોઈની ભીતમાં કાણું પડી જાય, એલા કરે અનેક પ્રકારના ફળ મળે, એમ લક્ષ વિના આજીવ સંસારની ધર્મના નામે જેટલી ક્રિયાઓ કરે એને પરિભ્રમણના ફળ મળે. આનંદ ગંજીએ 14માં અજિતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે, અભિનંદન સ્વામી આ અજિતનાથ, કે ફલ અને કાંત લોચન ન દેખે. અને આ બધી ક્રિયા કરી બાપડા રડવડે ચતુર્ગતિમાં, એ બધી જ ધર્મક્રિયાના દરેકના ફળ મળે. ફળ તો મળે ને, દરેક ક્રિયાનું ફળ તો મળે, પણ વિવિધ પ્રકારના ફળ મળે. સાધકને એક જ ફળ જોઈએ છે, સંસારનો અંત અને મોક્ષની પ્રાપ્તિ. એક જ ફળ જોઈએ છે, અનેક ક્રિયા કરવી છે મારે, અનેકાંત માર્ગ છે, અનેક ક્રિયાનું મારે એક ફળ જોઈએ છે. પણ દ્રષ્ટિ વિનાનો સાધક અનેક ક્રિયા કરી અનેક ફળ ઉપાર્જિત કરી અને ચારે સંસારની ગતિમાં રખડે છે. એ માને છે હું ધર્મ કરું છું. આને કૃપાળુ દેવો કહ્યું કે આના જેવી ભ્રાંતિ કોઈ જગતમાં નથી. આત્મભ્રાંતિ સમરોગની. તું સદગુરુ પાસે સમજ લક્ષ્ય શું છે, નિજ પદનો લક્ષ્ય તો લે તો પ્રાપ્ત થશે. બાણ છોડવું છે પણ શું વિંધવું છે, શું કાપવું છે, શું પ્રાપ્તવ્ય છે, લક્ષ્યની ચોક્કસતા ન હોય. પુરુષાર્થના અનેકવિધ પરિણામ આવે અને એ પરિણામમાં આપણને શું પ્રયોજન. કદાચ ઉચ્ચ ગોત્રમાં ગયા, કદાચ સ્વર્ગમાં ગયા, પણ રખડપટી તો ચાલુ જ રહી ને. આ ગતિમાં ગયા કે તે ગતિમાં ગયા, પણ પરિભ્રમણ ચાલુ છે, જન્મ મરણનું ચક્કર ચાલુ છે, અનંત દુઃખનો હેતુ ચાલુ છે. શું લાભ? સાચો પુરુષાર્થ કરવો હોય તો લક્ષ્ય સાથે જીવનને જોડવું જોઈએ. જીવન જ્યારે લક્ષ્ય સાથે જોડાય છે ત્યારે એની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વિધિ, પ્રત્યેક કર્મકાંડ એ યોગ બને છે. હરિભદ્ર સ્વરૂપ કહે છે અને એને મોક્ષ સાથે જોડે છે. મોક્ષેણ યોજનાત સહ યોગ. એ જીવ યોગ દ્રષ્ટિની અંદરનો સાધક એ લક્ષ્ય સાથે જોડાયેલો છે. સાધનાના માર્ગ જીવની કક્ષા પ્રમાણે, ભૂમિકા પ્રમાણે, પદવી પ્રમાણે, શ્રેણી પ્રમાણે ભિન્ન ભિન્ન હોઈ શકે છે, પણ લક્ષ્ય પ્રમાણે ભિન્ન ન હોય. લક્ષ્ય તો બધાનો એક જ, મુક્તિની પ્રાપ્તિ કરવી. અને આ સાચો લક્ષ્ય એ પકડાવવા માટે, એ સમજાવવા માટે સદગુરુનું સેવન આવશ્યક છે. સદગુરુની પ્રતીતિ, ઓળખાણ જરૂરી છે. જે સદગુરુ જીવને મુક્તિનું લક્ષ્ય બંધાવી શકે એવો સદગુરુ, એને માટે કૃપાળુ દેવે એક ગાથા આપી દીધી. આથી આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ્ય. પાંચ લક્ષણ સદગુરુને ઓળખવા માટેના પાંચ લક્ષણ. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે એટલે પ્રભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ મિત્ર હર્ષ શોક નમસ્કાર તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતા જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને સટ દર્શનના તાત્પર્યને જે જાણે છે તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. સદગુરુ એના પાંચ લક્ષણો છે. કોઈ પણ પદાર્થ લક્ષણથી રહિત હોય તો એ પદાર્થ જ નથી. આપણે કહીએ કે ફૂલ છે પણ સુગંધ નથી. ફૂલ છે સુગંધ નથી. અમારે આ બધી લાઈટ બધું છે પણ પ્રકાશ નથી. ફિટિંગ બહુ સરસ છે ઘરમાં. જેટલું આવશ્યક છે ગુરુ પ્રકાશનો કરનાર છે. સ્વયં આલોકિત છે, સ્વયં પ્રકાશિત છે. જે અંધકારમાં ગોથા ખાય છે, જે શંકામાં ગડકા ખાય છે, જેને પોતાને માર્ગનો કોઈ સ્પષ્ટ દિશા દર્શન નથી, આવા લક્ષણો વિનાનો ગુરુ એ જીવની નૌકાને તારી ન શકે. પાંચે પાંચ લક્ષણોને સમજવાનો પ્રયત્ન કરી આત્મજ્ઞાન વિશે જેની સ્થિતિ છે, શબ્દ લખ્યો છે આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે જે આત્મામાં છે. નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી સાંભળવામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, આવો નિસ્પૃહ મહાત્મા, એની સ્થિતિ આત્મજ્ઞાનને વિશે છે, જગત જ્ઞાનને વિશે નહીં, લોક જ્ઞાનને વિશે નહીં. એની જિંદગીનો ધ્રુવ કાંટો આત્મશાંતિ છે, લોક સંજ્ઞા નથી. લોકો વાહવા કરે, લોકો યશ અને પ્રસિદ્ધિ આપે, સત્કાર અને પૂજા થાય, આ લક્ષ્ય એમની જિંદગીનો નથી, આત્મશાંતિ એમની જિંદગીનો ધ્રુવ કાંટો છે. આવો પુરુષ કેવળ પોતાના આત્મભાવમાં નિમગ્ન છે, નિશ્ચલ છે, જગતના પ્રવાહોથી લેશ માત્ર પણ ચલિત થતો નથી, એને જગતનો કોઈ વસ્તુ પ્રભાવિત કરી શકતી નથી. પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, સમદર્શિતામાં કહે છે શત્રુ મિત્ર હર્ષોક નમસ્કાર તિરસ્કાર પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા વિચરે ઉદય પ્રયોગ ત્રીજું લક્ષણ, બહુ કઠિન. એની તમામ એ મન વચન કાયાને ધારણ કરનાર દેહ સહિત ગુરુ છે, તો દેહના ધર્મો છે, વિચરવાની ક્રિયા છે, એનો આહાર છે, વિહાર છે, નિહાર છે, બધું જ છે. જ્યાં સુધી શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી બધી જ ઇન્દ્રિયોનો વેપાર છે, શરીરની બધી જ ક્રિયાઓ છે. એમને પણ આ પ્રકારની બ્લડ પ્રેશરની ક્રિયા ચાલે, મેટાબોલિઝમની ક્રિયા ચાલે, રક્ત શુદ્ધિની ક્રિયાઓ ચાલે, કિડનીની ક્રિયાઓ ચાલે, કેમ ન ચાલે? આત્મજ્ઞાની થયો એટલે બધું બંધ થઈ ગયું, ચાલ્યા કરે. પણ એ એનાથી અલિપ્ત છે અને આ તો આમ હાથ રાખીને જ બેઠો છે. રાત્રે જરાક દુખવા આવ્યું હતું, ડાક્ટરને ફોન કર્યો, હવે એના રોદડા સાંભળવા જાય તો કે કાપુ હાથ બે, કારણ કે આની કથા કોઈની પૂરી થવાની નથી. આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે, એટલે કે દેહની વિશે જેની સ્થિતિ નથી, અને આપણે વિચાર કરવો હોય ત્યારે વિચાર કરવો સાધક તરીકે, આપણી સ્થિતિ આત્મજ્ઞાનને વિશે છે કે દેહ જ્ઞાનને વિશે છે. શરીરની અંદરનો નાનો ફેરફાર એ પણ આપણા લક્ષમાં કેવો આવે છે, કેવો વણાઈ જાય છે. કૃપાળુદેવ એક સરસ એક પત્ર 468 ની અંદર વાત કીધી છે, બે ત્રણ લીટી છે, ત્યારે બહુ સમજવા જેવી છે. અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમ આદિ કારણથી માની લીધેલી હોય, વર્તતી કઈ હોય? અજ્ઞાન દશા, અને માની શું લીધું હોય? જ્ઞાની, પોતાને જ્ઞાની જીવડાય, આપણે જ્ઞાન દશા વર્તે છે, ભ્રમ આદિથી આવા કારણોથી માની લીધી હોય ત્યારે, હવે જો આને કેવી રીતે ઓળખાય, તેવા તેવા દેહને આવા આવા પ્રકારના જે છે નમૂનાઓ દેહને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે. કોણ? ઓલો માની લીધેલો જ્ઞાની. વર્તતી દશા અજ્ઞાન, અને એને આવી પ્રકારની કોઈ વ્યાધિનો ઉદ્ભવ થાય તો એની ચિંતા એની ભજના શેની હોય છે? દેહની સાતાની. આનો ઉપાય કરો, આનો કોઈ ડોક્ટર હોય, તમારો કોઈ ઓળખીતો હોય તો કયો, અહીંયા કયો, તમે મુંબઈ આવી જાય, તમે જરાક આ હોસ્પિટલમાં કયો, તું આ માઇન્ડો છું, તું તો આત્મજ્ઞાનની વાત કરે છે, તો વધારે પડતી સારવાર આત્મજ્ઞાનીઓને જ કરવી પડે છે. જે પોતાને માની લીધેલા છે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. ઈચ્છા કરે એટલે પ્લાનિંગ કરે છે અને એ જ પ્રકારે કરે છે બધું કે વિદેશ જવું પડશે તો આપણે વિદેશ જઈએ. આપણે આત્મામાં રહેવાનું છે, આપણી સ્થિતિ આત્મામાં રહેવાની છે. ક્યાં જવું છે, શું કરવું છે? ઉદય છે એ તો ટાળી શકાતો નથી, સમજ છે પાકી પાકી. વેદનીયનો ઉદય છે અને વેદનીય યથાકાળે પૂરું થઈ જાય એ રાખવા ઈચ્છો તો પણ ન રહે. ઘણાને દર્દ જાય એ ગમતું નથી, દર્દ જાય ગમતું નથી. શું કામ? અહમ જોડાયેલું છે. દર્દ હોય ત્યાં સુધી દસ દસ જણાને કહેવાય ને કે મારે આમ છે તેમ છે, ઓલા સાતા પૂછે, પોતાને મળવા આવે, આ દવા ચાર વાર લેવાની છે, આની આટલી કિંમત છે, કેમ અમારે ચૂકવવાની છે. ગમે મલાવા કરે, શરીર અને શરીરના રોગના મલાવા કરે, એની અંદર એને ઉલ્લાસ વેદાય છે. આત્માની અવસ્થાનો નહીં, દેહની વ્યાધિનો ઉલ્લાસ. ભ્રમથી પછી પોતાની દશાને જ્ઞાની માની લીધી છે તેમ વર્તવાનું કરે છે. હું તો પત્ર જ વાંચું છું. સાચી જ્ઞાન દશા હોય સાહેબ તો પછી, સાચી જ્ઞાન દશા હોય જો જ્ઞાનીને ઓળખવા છે. આત્મજ્ઞાન એ પહેલું લક્ષણ સદગુરુનું. આ આત્મજ્ઞાન નથી એટલે પતી ગયું, શરૂ જ નથી થતી વાત, બાકીના ચાર પછી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. પેલા સાચો વ્યક્તિ પકડ પછી સદગુરુની વાત છે. સદગુરુની વાત આપણે એની અંદર લેશું કે સાચો હોય એ સદગુરુ બની શકે, ખોટો સદગુરુ ના બની શકે. અને સાચાની અંદર આત્મજ્ઞાન એની પૂર્વ શરત છે. આત્મામાં જેની સ્થિતિ છે તો કે સાચી જ્ઞાન દશા હોય તો આપણે તો સાચી જ્ઞાન દશાવાળા પુરુષને ઓળખાણ કરવું પડશે. સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી, એને શાંતિ મળે છે, એને વિષમતા નથી, એને ઉકળાટ નથી. સમજે, શરીર છે અને એની સાથે જોડાયેલું કર્મ છે, પ્રકૃતિ છે, કર્મ એની મેળે આવી છે. તો હજી ન સમજ પડે તો કૃપાળુદેવના ત્રણ પત્રો છે, રોગ અને ઔષધ, ફરીથી વાંચો. અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. બેસે છે બાપ, એને રોગ પ્રાપ્તિના, દેહને દુઃખ પ્રાપ્તિના કારણોમાં વિષમતા થતી નથી. આમ કેમને, આનું આમ કેમને, લપ કરે, આખો દેહનું ચિંતન ચાલતું અહોરાત. હવે નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે એ એક દશા જ્ઞાનીની, અને નિસ્તિન જેને દેહની વ્યાધિના રોગની ચિંતના છે આ બીજી દશા. જે એવો એની આગળ એના રોગના ગાણા ગાતો. જ્ઞાની કે છે કે એને તો એ કોઈ હોય જ નહીં પરિણામ, પણ એ દુઃખને ટાળવા પણ એટલી બધી ચીવટ હોતી નથી. સામાન્ય ઉપચાર લે, નિર્દોષ એવા, એનાથી જે થવું હોય પરિણામ આવવાનું હશે તો પૂદગળ પૂદગળનું કામ કરશે. ચીવટ હોતી નથી, ચીવટ પોતાના સ્વરૂપને જાળવી રાખવાની છે, ચીવટ એની છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રો, એને દેહ હોવાને કારણે બધી જ ક્રિયા છે પણ એનું વિચરણ પૂર્વે ઉત્પન્ન કરેલા કર્મોને આધીન છે. એમાં ક્યાંય ઈચ્છા જોડાતી નથી. વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, એની વાણી પૂર્વાપર અવિરોધવાળી છે. આજે કંઈ કીધું, કાલે કંઈ કીધું, સવારે કંઈ કીએ, રાત્રે કંઈ બોલે, એકની સાથે કંઈ વાત કરે, બીજાની સાથે જ્ઞાનીનું લક્ષણ એની વાણી અંતરબાહ્ય એક છે. હી સ્પીક્સ વોટ હી મીન્સ. જગતના વ્યવહારુ ડાયા લોકો દે ડુ નોટ સ્પીક વોટ ધે મીન, વોટ ધે મીન ધે ડુ નોટ સે. એ સમજે છે કંઈ, કહે છે કંઈ, અને વર્તન તો વળી એથી જુદું કરે. આપણને કે કઈ કાલે મળશું તો લોકો જોજો ક્યાંનો ક્યાંય નીકળશે. માયાચાર રોમે રોમમાં મણાઈ જાય છે. સરળતા જેવી કોઈ ચીજ રહી નથી. કૃપાળુદેવે પત્રાંક 40માં કહ્યું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ, આ ચાર ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. નથી વિશાળ બુદ્ધિ, પોતાની માની લીધેલી માન્યતાઓ, ગ્રહી રાખેલા અભિપ્રાયો, બદ્ધ થયેલી અનેક પ્રકારની ધારણાઓ, આમાંથી કાંઈ બાંધછોડ કરે નહીં. મા જન મા બાપ પર મારી ખીલી ખહે નહીં. તમે કયો છો એ બધું સાચું, પણ મારી ખીલી ન ખહે. આવો પોતાના અભિપ્રાયથી બંધાયેલો જીવ, આ પ્રકારનો વિશાળ બુદ્ધિ ક્યાં લેવા જેવી? કૃપાળુદેવે મંત્ર આપ્યો જુઠ્ઠાભાઈને, ધર્મનું સ્વરૂપ સમજવું છે, આયુષ્ય ઓછું છે, 1 થી 1.5 વર્ષમાં આ પુરુષ એના પ્રયાણમાં છે. તો કહ્યું કે આપણે મળીએ કે ન મળીએ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તમને અત્યારે બોધી જાઉં છું, આગળ પણ એ છે. ધર્મનું ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, મોક્ષદાયી ધર્મ. આત્મામાંથી રાગ દ્વેષ ગયે, જ્યાં હોય ત્યાં ગમે તે જગ્યાએ ગમે તે સ્થિતિમાં કેવળ જ્ઞાન થાય, નો અધર કન્ડિશન. પણ રાગ દ્વેષ ગયા વિના પહાડ ઉપરથી પડતું મૂકે કે ઝાડની માફક સુકાઈ જાય તો પણ જ્ઞાન થાય. ભવ મુક્તિનો ઉપાય, જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણહેતુ. વગર મફતના રાગ દ્વેષ પાસે હેતુ, અણહેતુ, અનર્થ દંડના પરિણામ તો જીવના જુઓ, કાંઈ લેવા દેવાનો. મારો આત્મા પરિપૂર્ણ છે, સ્વયં છે, અખંડ છે, અભંગ છે, અનંત ગુણોથી યુક્ત છે, અને મારા બધા ગુણોથી હું અભિન્ન છું. આવો સ્વતંત્ર, સ્વાયત એવો આત્મા હું છું. મારા સુખની પરિપૂર્ણતા મારામાં છે. આવી વાત જ્ઞાનીની લેવા છતાં જીવને કોઈ પણ રીતે આ બુદ્ધિ આવતી નથી. વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા, તત્વ જ્યાંથી હોય ત્યાંથી લેવું. કૃપાળુદેવે પેલા વેદાંતિ વકીલને કીધું કે જે દર્શનથી, જે અનુપ્રેક્ષાથી આત્મત્વ પ્રાપ્ત થાય તો કરી લેવું, ત્યાં મતાંતરની અપેક્ષા શોધવી યોગ્ય નથી. પત્રાંક 71, લક્ષ્ય આ છે બસ. પણ આ જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા કરતા અહમનું પ્રસ્થાપન કરવું એ વધારે ગમતું હોય છે. જ્ઞાની કહે છે, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ, એની જ્ઞાનીની વાણી અપૂર્વ હોય, પૂર્વાપર વિરોધ ન આવે અને એના પરિણામમાં પણ વિરોધ ન થાય. જ્ઞાનીએ મુક્તિ માટેની વાત કરી હોય તો એનું ફળ મુક્તિમાં જ આવે, એ સંસારનું ભવબંધનું કારણ ન થાય. જ્ઞાનીની વાત, જ્ઞાની નિર્દિષ્ટ ધર્મ જીવને બંધનમાં ક્યારેય ન નાખે, આપણું ક્યારેય અહિત જ્ઞાનીથી નહીં થાય. એ મારો પરમ કલ્યાણ મિત્ર છે. આવી જ્ઞાની પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા, આદર ખરા? અપૂર્વ વાણી છે એની. એ ક્યારે કોઈનું અહિત થાય, કોઈનું અકલ્યાણ થાય? એ જ્ઞાનીનો માર્ગ. થોડી અશાતા ગણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. ઓહો, આ સંસાર તો ભડકે ભડકો છે. જ્ઞાનીની વાણી અમૃત સમાન છે, પરમ શીતળતારૂપ છે, અપૂર્વ વાણી. એ વાણીનો એક શબ્દ ભૂલથી સંભળાઈ ગયો. રોહિણીયા ચોરને બાપે પ્રતિજ્ઞા આપી દીધી કે જીવ છૂટતો નથી તો બોલો બાપા, કોઈનું વેર કરવાનું, વસૂલ કરવાનું બાકી હોય તો 5-25 ફોન હું કરીશ. કેમ તમારો જીવ છૂટતો નથી? તો કે એક જ વાત છે, તું પ્રતિજ્ઞા કર કે મહાવીર નામના જે પુરુષ વિચરે છે એનો બોધ કોઈ દી સાંભળીશ માં, એ આપણા ધંધાનો હડાહડ વિરોધી છે. ધંધામાં રહેવા નહીં દે કોઈ દી તને, આપણી આજીવિકા તોડી નાખે, રોટલો ભાગી જશે. રોહિણીયા ચોરે કીધું, ભલે, એને કોઈ દી નહીં સાંભળો, એની વાત કોઈ દી કાને નહીં ધરું, પણ ભાવીને કોણ ફેરવી શકે છે? અને જાય છે, દોડે છે, પકડાઈ જાય છે, રાજનું સૈન્ય પાછળ પડે છે અને દોડતા દોડતા પગમાં કાંટો વાગ્યો. કાંટો ન કાઢે તો દોડ ન થાય, દોડ ન થાય તો પકડાઈ જાય. ઉભો રહ્યો, આમ તો દોડતો હતો ત્યારે કાનમાં આંગળા નાખીને દોડતો હતો. ભગવાનની દેશના ચાલતીથી એક યોજન સુધી ભગવાનની વાણીનો પ્રભાવ છે. તો કે આપણે સાંભળવું નથી, પણ કાંટો કાઢવા માટે થઈને જરાક આંગળી કાઢવી પડી કાનમાં અને બે શબ્દ એને મળી ગયા કે દેવને પડછાયો ન હોય, અને એ ચાર આંગળ ધરતીથી ઉપર ચાલે. પકડાયો અભયકુમારે, એની પાસે સજાઓનું નાટક કર્યું, ખબર પડી ગઈ કે અભયકુમારનું કારસ્થાન છે, આ દેવ નથી, આ તો માયા છે. પકડી લીધી, બચી ગયો. ત્યારે એને એમ થયું કે મારો બાપ તો ભીત ભૂલ્યો, આનો એક શબ્દ ભૂલથી મને દુઃખદ પરિસ્થિતિમાં ન ઈચ્છા છતાં સંભળાયો, એને મને જીવત દાન આપ્યો. અજ્ઞાનીની વાણી છે, અપૂર્વ વાણી, પરમશ્રુત. પરમશ્રુતપણું છે દર્શનના તાત્પર્ય. આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુએ સંક્ષેપની અંદર કહ્યું, સટસ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ. અરે, છે દર્શનનો સાર અહીંયા છે. છ પદ તો અમે કહીએ છીએ, પણ એ છ પદની અંદર આત્માના છ દર્શનો સમાવિષ્ટ થાય છે. આવું તો એનું પરમશ્રુતપણું છે. એટલે ઉપસંહારની પહેલી ગાથા આપી કે દર્શન સટે સમાય છે આ સટ સ્થાનકમાં. વિચારતા વિસ્તારથી સંશય રહે, સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વસંખેપ
ஷடதர்சன சங்கேபமா பாக்கியா நிறுவிச்சு. ஓஹோ, જગત આખાના આધ્યાત્મનો તમે ઠેકો લીધો તો તમે તમને મોક્ષ માર્ગ બતાવવાના, અને બતાવ્યું તમામ આધ્યાત્મનો તાત્પર્ય. પરમ શ્રુતપણું તો જુઓ, કેવું પરમ શ્રુતપણું? તો કે એક શ્લોક વાંચતા, પત્રાંક 918, એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. હજારો શાસ્ત્રો, અરે શાસ્ત્રોનું કોઈ બી લિસ્ટ કરવા બેસજો 50 થી આગળ નહીં વધારે, આને હજારો શબ્દો મૂક્યું છે, હજારો શાસ્ત્ર અત્યારે મળશે નહીં. હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે, ઉપયોગ ફરી વળે છે આપણો. અત્યારે દુનિયાભરની અંદર જેટલા દેશ જોયા હોય ને ન જોયા હોય બધા કાચે મિનિટમાં અમેરિકા ને ઓસ્ટ્રેલિયા જઈને પાછું આવે, વાયા રશિયા મોસ્કો, આ ઉપયોગ ફરી વળે છે આપણો, વગર વિઝાએ વગર પાસપોર્ટ. જ્ઞાનીને શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે અને ભાન થાય છે. પરમ શ્રુતપણું કેવું હશે? એટલે આત્મસિદ્ધિની સ્તુતિ કરતા પૂજ્ય બ્રહ્મચારી છીએ અને બિરદાય, જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. શ્રીમદની આત્મસિદ્ધિ એ આ 33 વર્ષના આયુષ્યકાળનો નિચોડ છે, અનંત જન્મોનો સાધનાનો નિચોડ છે. એ યોગી છે, જન્મજાત યોગી છે, એ યોગી તરીકે જન્મો છે. એને પત્રમાં લખ્યું 450માં, અજ્ઞાન યોગી પણું તો આ દેહ ધારણ કર્યો ત્યારથી નથી, અને દેહ માતાના ગર્ભમાં ધારણ થાય છે. વિચાર ગુજરાત જ્ઞાનીની વાત છે, આપણે ન પહોંચે તો કઈ નહીં, આપણે પહોંચ નહીં જાય, પણ અજ્ઞાન યોગી પણું આ દેહ ધારણ કર્યો ત્યારથી. અરે પેલા ધર્મજના ભાઈઓને કહ્યું તમે જાઓ ત્યાં કબીરપંથીને મળવા માટે, અને એને કહેજો કે અમને મોકલા છે, એ જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે અને મુક્તાત્મા છે, એટલે એમનું નામ ઠેકાણું કઈ છે નહીં, ઓળખાણ આપે છે. મુમુક્ષુને કહેજો એ કયા પુરુષના શરણે બેઠા છે, કેનો માર્ગ મળ્યો છે, કેના વચન આપણા હાથમાં છે, કેની મુદ્રાના દર્શન થાય છે, કઈ ખ્યાલ આવે છે કોઈ દિવસ? આ અપૂર્વતા, આ પ્રાપ્ત થયેલો યોગ, હવે ક્યાં ભટકવું છે, કોને શોધવા છે? સો ટચનો માલ દેખાતો નથી ને રોડ ગોડ પાછળ ફરવું છે, નથી ઓળખ, નથી પરીક્ષણ, નથી, કારણ કે લક્ષણ જાણતા નથી જ્ઞાનીના, કે પરમ શ્રુત પણ હોવું જોઈએ, છે દર્શનનું તાત્પર્ય, અપૂર્વ વાણી હોવી જોઈએ, વિચરે ઉદય પ્રયોગ, જે પ્રકારે જે કાળે જે ઉદયમાં આવે તે પ્રકારે ઉદય પ્રયોગ થાય છે, ત્યાં ઈચ્છાનો અભાવ છે. કૃપાળુદેવ કહે છે એને ગાથાને વધુ સમજાવતા,
સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ.
આત્મ સ્વરૂપને વિશે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાની ઈચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના પ્રયોગથી જે વિચરે છે, જેમની વાણી અપૂર્વ છે, અર્થાત નિજ અનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતા પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમ શ્રુત એટલે ષટ દર્શનના યથાસ્થિત જાણ હોય એ સદગુરુના યોગ્ય લક્ષણો છે. આ સદગુરુની સ્થિતિ કીધી, અને આ સદગુરુના લક્ષણો તો કે છે કે એ મુખ્યપણે છઠ્ઠે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક છઠ્ઠું અને તેરમું છે. બાકીના ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી એટલે તેરમે અને છઠ્ઠે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. આ વાત કરી એટલે સૌભાગભાઈ જેણે આત્મસિદ્ધિના મર્મ પામવા હતા એણે પત્ર લખ્યો કૃપાળુ દેવ. એમાં પ્રશ્ન આવ્યો, બે પ્રશ્ન લખ્યા, પત્રાંક 837. પહેલો પ્રશ્ન કર્યો કે સદગુરુ યોગ્ય આ લક્ષણો આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ, આ લક્ષણો આપે જે લખ્યા છે એ મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? અમારે ઓળખવું છે, હવે લક્ષણથી પુરુષને પકડવો છે. સદગુરુને ઓળખ વિના મુક્તિના માર્ગની ઓળખ નહીં થાય, સ્વરૂપનો લક્ષ બંધાશે નહીં. તો અમને કહો કયા ગુણસ્થાનકે આ લક્ષણો સંભવ. અને બીજો પ્રશ્ન કર્યો છે, સમદર્શિતા એટલે શું? કૃપાળુ દેવે જવાબ દીધો છે કે સદગુરુના લક્ષણો મુખ્યપણે, વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણો કયા છે? ઉપદેશક ગુણસ્થાનક છઠ્ઠું અને તેરમું છે. વચ્ચેલા સાતમાંથી બારમાં સુધીના ગુણસ્થાનક અલ્પકાળ વર્તી છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગ ઉપદેશક પ્રવૃત્તિ છઠ્ઠેથી શરૂ થાય. છઠ્ઠે ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા કે કેવળ જ્ઞાન નથી, તે તો તેરમે છે. અને યથાવત માર્ગ ઉપદેશક પણ તેરમે ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકર આદિને વિશે ઘટે. વાસ્તવિક વાત તો આ છે, પણ સાહેબ એ 24 તીર્થંકર તો થઈ ગયા, એ તીર્થંકર આદિ વિશેને ઘટે એ વાત સાચી, પણ હવે કેવી રીતે ઘટે? માર્ગ બંધ થાય, અને બંધ થાય તો માર્ગનું શાશ્વત પણ શું? કૃપાળુ દેવ કેવો કોઈ ન્યાયથી કેટલી વાત બધી સ્પષ્ટ કરે છે, અને પૂછનારે કેવા જિજ્ઞાસુ હશે. અમને કહો તો ખરા કે તમે લક્ષણ કીધા છે તો એ આ કાળમાં હશે? તો કે છે કે તેમ છતાં તથાપિ છઠ્ઠે ગુણસ્થાનકે વર્તતા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કૈવલ્ય દશાના ઉપાસક છે, તે દશા અર્થે જેના પ્રવર્તન અને પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેણે જાણ્યા છે, પ્રતીત્યા છે, અનુભવ્યા છે, અને એ માર્ગ સાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જીન તીર્થંકર આદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદગુરુને વિશે માર્ગનું ઉપદેશક પણ અવિરોધરૂપ છે. આગળ કહે છે કે ચોથે અને પાંચમે ગુણસ્થાનકે એ ઓળખાણની પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે, અને પાંચમામાં દેશવીરતીપણાને લઈને ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવીરતિ જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે, અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. શ્રી જીન અરિહંત તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતી સદગુરુ છે એટલે એ સદગુરુના લક્ષ્ય એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યા છે. લક્ષણોથી પુરુષની ઓળખાણ થાય, લક્ષણોથી પુરુષની પ્રતીતિ થાય, અને અહીંયા વાત સંયત દશામાં સ્થિત જે મુનિ છે તે જે સર્વ વિરતિ છે તે અંશ વિરતિની વાત નથી, દેશ વિરતિની વાત નથી. જે આત્મસિદ્ધિની અંદર જે સદગુરુ છે એ તેરમા ને મોડલ રોલ મોડલ એનું તેરમું છે, અને એ ઉપાસક છે એ સ્થિતિનો, એ દશાનો. અને ઉત્તરોત્તર જેની સ્થિતિ વધતી જાય છે, એ માર્ગે જે પ્રયાણ કરે છે, આવો સાધનામાં રત થયેલો નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે, અહોરાત્ર જે આત્મ સાધનામાં લીન છે, અને આત્માને વિશે જેની સ્થિતિ છે એવા પુરુષ, એટલે એમનું પ્રવર્તન જે છે
સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સદગુરુનું ઓળખાણ, આવો સદગુરુ. એ સમદર્શિતા માટે પણ કૃપાળુદેવે બહુ સરસ કહ્યું છે. સમદર્શિતાનું એક જ આપણે નિંદનનું બહુ ટૂંકમાં લઈ લઈએ. એ કહે છે સાતા અસાતા, જીવન મૃત્યુ, સુગંધ દુર્ગંધ, સુસ્વર દુસ્વર, રૂપ કુરૂપ, શીત ઉષ્ણ આદિમાં હર્ષ શોક, રતિ અરતિ, ઇષ્ટ અનિષ્ટપણું, આર્થ ધ્યાન ન વર્તે તે સમદર્શિતા, હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર એટલે ત્યાગ સંપૂર્ણપણે સમદર્શીને વિશે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય એટલે કે અહિંસા, સત્ય, અદત્તાદાન, મૈત્રી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ જો ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પેલું ન હોય. કેટલી વાત સ્પષ્ટ આ વચનામૃતની અંદર પાને પાને લખી છે કે સદગુરુના લક્ષણ ક્યાં અને ક્યાં હોય ને ક્યાં ન હોય. આ ગુણોમાંથી એકેય ગુણ ન હોય તો ન ચાલે, પાંચે પાંચ ગુણ જોઈએ. કેવી પ્રકારના જોઈએ? તો કે આ દશામાં જોઈએ, આ ગુણસ્થાનકમાં જોઈએ, આ સર્વવિરતિમાં જોઈએ, આ પંચમહાવ્રતની સાથે જોઈએ. આ ન હોય તો કે ન ચાલે, આ સ્પષ્ટ પછી વાત રહી. ક્યાંય અષ્ટમ પષ્ટમ વાત નહીં, આમ હોય ને આમ હોય ને બધું ગોળ ગોળ વાત કઈ નહીં. બી ક્લિયર, જેની પાસે પરમાર્થ માર્ગની અંદર ક્લેરિટી ઓફ કન્સેપ્ટ નથી, લક્ષ્યની ચોક્કસતા, માર્ગનું નિસંશયપણું, નિશંકિત થઈને મારો દેવ વિતરાગ છે તો વિતરાગતાની પૂર્ણ પ્રકારની ક્લેરિટી મારી પાસે હોય. સર્વજ્ઞ છે, સર્વજ્ઞતા. નિર્ગ્રંથ છે મારો ગુરુ, પરમ ગુરુ નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ. આ ન હોય અને અવઢવ ચાલ્યા કરે, આમ હોય આમ ન હોય, આમ થાય આમ ન થાય, એ તો સ્થિતિ એવી છે, પરિસ્થિતિ આવી છે. આ બધા ગુણો ત્રિકાળ લક્ષી છે કે પરિસ્થિતિને વશ છે, વેધર ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ ઓર ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટ ટુ કન્ડિશન્સ સદગુરુ હોય કે અનકન્ડિશનલ હોય. સર્વકાળની અંદર આ જ ગુણોથી યુક્ત, આ જ લક્ષણો સદગુરુના હોઈ શકે. એટલે કૃપાળુદેવે કહ્યું કે સદગુરુ યોગ્ય લક્ષણ સમદર્શિતા મુખ્યતાએ સર્વવિરતી ગુણસ્થાનકે હોય, પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય, અને ક્ષીણ મોહસ્થાન એટલે બારમું ગુણસ્થાનકે તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વિતરાગતા. તેરમી સમદર્શીપણું એટલે આપણે સમજી કે બસ આ બધું સમાન. એ વાતને ખૂબ સમજી લઈ આવ્યા, બહુ સરસ મુદ્દો છે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું એ નહીં. એટલે કાચ અને હીરો એ બે સમાન ગણવા, સત્સૃત અને અસત્સૃત એમાં સમપણું ગણવું, સદ્ધર્મ અને અસદ્ધર્મને અભેદ માનવો, સદગુરુ અને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, સદ્દેવ અને અસદ્દેવને વિશે નિર્વિશેષપણું દાખવવું અર્થાત બંનેને સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં. તો શું છે સાહેબ સમદર્શિતા નહીં? નહીં, એ તો આત્માની મૂઢતા છે. પછી શબ્દ મૂક્યો છે વિવેક શૂન્યતા છે. ત્રીજો શબ્દ મૂક્યો છે વિવેક વિકળતા છે. એનો વિવેક તો ચાલી ગયો, બધાને સમાન ગણે છે, સદ્દેવ ને અસદ્દેવ, સદગુરુ ને અસદગુરુ, ધર્મ ને અધર્મ, બધું સમાન. આપણે કોઈમાં ભેદભાવ નહીં, કોઈથી કલ્યાણ નહીં થાય જો ભેદ જ્ઞાન નહીં હોય. વિવેક એ ધર્મનો પર્યાય છે, મોક્ષ માળાના પાઠમાં આવ્યું છે વિવેક પણ, કે ધર્મનો પર્યાય એટલે વિવેક. અને જેને જ્ઞાન છે એની સંજ્ઞા પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ છે અને પ્રજ્ઞાનું સ્વરૂપ જ એ છે કે જે સતને અને અસતને જાણે છે, જે શાશ્વતને અને ક્ષણભંગુરને જાણે છે. નહીં તો સત અને અસત સમાન હોય તો અસતમાંથી સતની ઉત્પત્તિ થાય ખરી? ક્યારેય ન સમજાય. તો કે છે નહીં, એ તો સતને સત જાણે અને અસતને અસત જાણે, સત્સૃતને સત્સૃત જાણે, અસત્સૃતને અસૃત, કુશ્રુતને કુશ્રુત જાણે, વગેરે વગેરે લખ્યું છે કે જેમ છે તેમ જાણે, એને પ્રરૂપે એને બોધે. એમાં રાગદ્વેષ ન, સમાન ભાવ નહીં, રાગદ્વેષ ન, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. આત્મસિદ્ધિની દસમી ગાથા એમાં પાંચ લક્ષણો આપ્યા પછી પરમ કૃપાળુ દેવને સૌભાગભાઈએ બે પ્રશ્નો પૂછ્યા અને 837નો 2.5 પાનાનો પત્ર કૃપાળુ દેવે એ લક્ષણો સમજાવવા માટે કે અમે કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી એ લક્ષણો કીધા છે એ તમને કહીએ છીએ. અને આ કાળની અંદર એ લક્ષણો યુક્ત પુરુષ મળી શકે માત્ર જીવે શોધવા જોઈએ. એટલે કહ્યું કે અત્યારે પણ, કારણ કે એક જગ્યાએ એમણે લખ્યું કે આ કાળમાં આપણે વિચાર કરી લીધો છે કે એકાવતારીપણું છે, તો એકાવતારીપણું તીવ્ર વૈરાગ્ય અને ઉપશમ ન હોય તો સંભવી શકે ખરા? એટલે એને કહ્યું કે શ્રુત અલ્પ રહ્યા છતાં, મત મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનો ક્વચિતત્વ છતાં, હે આર્યજનો, સમ્યક દર્શન શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્મ અનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે અને એ પરમ હર્ષનું કારણ છે. જગતના જીવોને જ્ઞાની પુરુષ કહે છે કે આ ઓળખાણ છે, ત્રીજી ઓળખાણ એને આપી.
મોહ ભાવ ક્ષય હોય જ્ઞાન અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાની ના ચરણમાં હો વંદને અગણી. દેહ છે, દેહથી રહિત નથી, પણ દશા દેહાતીત છે. આ દેહાતીત પણ સદગુરુના લક્ષે,
સદગુરુના અનુગ્રહથી જીવને લક્ષ્યગત થાય છે. એટલે આત્મસિદ્ધિનો શિષ્ય કે છે,
સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ.
જે ગુરુનું સ્વરૂપ છે એ જ સ્વરૂપ શિષ્યને ભાસ્યું. એને કહ્યું, બોલો કહું હું શું મેળવું મને? એને પાંચ ગાથામાં કહ્યું કે આ મેળવ્યું, બોલો સાચું છે?
અદભુત છે
આ પુરુષ. એને આપણને ગુરુ તત્વની ગરિમા કહી છે. પાને પાને મુશ્કેલી આપણી છે કે એણે કીધા એ ન્યાયના ધોરણો, એણે કીધા એ લક્ષણો, એણે કીધા એ પાત્રતાના માપદંડ, એનો વિચાર કર્યા વિના આપણે ગુરુને શોધવા આપણી યોગ્યતા વિના નીકળી ગયા. હાલો ગુરુ તો જોશે હો, અરે ભાઈ લગ્નમાં ગોળ જોઈ એમ તારે જોશે, અને નથી તો ગમે એને બોલાવો આપણો બીજાને પકડી આવો,
નહીં ચાલે ભાઈ. સમજ તો આ અનંતકાળથી ભ્રમણની મુક્તિનો માર્ગ છે, અને એ માર્ગની મુક્તિ જેના થકી સ્વરૂપનું ઓળખાણ કરાવે એવા પુરુષનું
આ પુરુષે આટલી ગરિમા ગાઈને એના લક્ષણોથી બતાવ્યું છે કે આવો હોવો જોઈએ, આમાં ભૂલ થાપ કાશો નહીં.
અને મજાની વાત તો એ છે કે આવી પરમાત્મા દશાના પુરુષે એને અમને સમજતા પહેલા કીધું કે અમારી કસોટી કરજો, અને તમે જેટલી કસોટી કરો એમાં આ રાજી છે. અને આજે કોઈને કસોટીની વાત કરતા તાવ ચડી જાય છે, કા શું વાંધો આવ્યો? આ પુરુષ કે છે અમારી કસોટી કરજો, જેની પાસેથી ધર્મ પામવો તે પામ્યો છે તેની ખાતરી કરવી, ચોકસાઈ કરવી. આ એવો પુરુષના આંગણે બેઠા છે આપણે. પામેલો પુરુષ છે અને કે છે અમે આ કોઈ અભિમાનથી કહેતા નથી, પણ જગત જીવોની આજે પરિભ્રમણ અને દુઃખથી તપ્ત થતા જીવોની કેવળ કરુણા અમને આના તરફ આ અમારો હૃદય ચિતાર પ્રદર્શિત કરવા બાધ્ય કરે છે.
આવો કરુણાનો સાગર, એનું ઓળખાણ એક જ લીટીમાં,
કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીન ના, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હા.
ગુરુના ઓળખાણની વાત પૂરી નથી થઈ, ઘણું રહી જાય છે, અવસરે વાત કરીશું. પણ આજે ત્રણ પ્રકારની શિક્ષા પાઠ 11, આત્મસિદ્ધિ ગાથા નંબર 10, પત્રાંક 837 અને ગાથા 139, 40 અને 42, આનો આધાર લઈ અને થોડી વાત કરી છે. સવારે થોડી વાત કરી હતી અને એની અંદરની થોડાક પ્રશ્નો આવ્યા તમારી પાસે, પણ એ હવે અવસરે એનું નિરાકરણ કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કરીશું.